સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ, કાર્યક્રમ નંબર 95, પ્રસારણ તારીખ 20 નવેમ્બર 2008. શિયાળુ પાકો અને શાકભાજી વાવીને હવે એને સારી રીતે ઉછેરવાની માવજતમાં પડેલા મારા ખેડૂત ભાઈઓ બહેનોને આજે ફરી એકવાર નમસ્કાર. મિત્રો, આજે ગયા ગુરુવારની જેમ બે ખુશખબર આપવાની છું. પહેલું તો અવાજ ઓટલાના આરંભિક પ્રયોગ માટે ખેડૂત ભાઈઓ બહેનોની એક મીટિંગ આવતી 4 ડિસેમ્બર ને ગુરુવારે રાખી છે, એ ખબર આપી દઉં.
અને બીજી ખુશખબર કઈ છે?
હા, બીજી ખુશખબર તમારા જેવા એટલે કે પ્રભુદાસ કાકા અને સવિતા કાકી જેવા વર્ષો જૂના વડીલ ફરી મળવા આવ્યા, એ આપવાની છે.
નમસ્તે ખેડૂત ભાઈઓ બુનો, આ પ્રભુદાસ ના
અને હંગાતા સવિતા ના નમસ્તે.
પ્રભુ કાકા, તમારા જેવા વડીલ ક્યારેક ક્યારેક આવતા રહે તો ખેડૂત મિત્રોને પણ સમયસર નવી નવી માહિતી મળતી રહે.
ઉમાબુન, લોકો ગમે તે કે પણ બીજા કોઈ પણ ધંધા કરતા ઘડિયાળના કોટે જો કરવો પડતો હોય તો એ આ ખેતીનો ધંધો છે.
હા, જેમ હવારે વાવો અને બપોરે ખરા તાપમાં વાવો ને, એમાં જેટલો ફરક હોય છે એટલો જ ફરક કોઈ જંતુનાશક દવા બપોરે છોંટીએ અને હોજે છોંટીએ એની અસરમાં જમીન આસમાનનો ફરક પડી જાય.
પ્રભુ કાકા, ડીએસસી અને સજ્જતા સંઘ આ બાબતમાં ખેડૂત મિત્રોને તત્કાળ માર્ગદર્શન મળી રહે અને સારામાં સારી ઉપજ ઉતરે એવા પ્રયત્નો કરી રહી છે.
તેમાં આ અવાજ ઓટલો શી રીતે મદદરૂપ થશે?
સવિતા કાકી, જો વિશ્વ પ્રસિદ્ધ એક કંપની IBM આમાં ડીએસસી ના માધ્યમથી ખેડૂતોની મદદે આવી રહી છે. તમે અગાઉ ગુરુવારની અમારી ચર્ચામાં સાંભળ્યું જ હશે કે ખેડૂત મિત્રોને એક પણ પૈસો ખર્ચવો ના પડે અને જોઈતી હોય તે કોઈ પણ પાકની તાજી માહિતી ફોન પર જ મળી રહે એ માટે આપણે આ અવાજ ઓટલો નામની તદ્દન નવી જ વ્યવસ્થા ગોઠવાઈ રહી છે.
હવે સમજો, એટલે એના શરૂઆતના પ્રયોગ માટેની આ મીટિંગ આવતા મહિનાની એટલે કે ડિસેમ્બર મહિનાની 4 તારીખ અને ગુરુવારે DSC માં રાખી છે, એમ જ ને?
બિલકુલ બરાબર, પણ બધા જિલ્લાના મિત્રો માટે નહીં. હા, 4 તારીખ એટલે કે ગુરુવારે રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર અને બનાસકાંઠા એમ 4 જિલ્લાના ખેડૂત મિત્રોને અને એ પણ મર્યાદિત સંખ્યામાં જ બોલાવવાના છે.
પણ જેમને આવું હોય એ પૂછે કોને?
પરેશભાઈ ને. એમનો મોબાઈલ નંબર છે 92 281 23 6 44. આ નંબર જોડીને પૂરી વિગતો આપવાની અને પછી જ 4 તારીખે અહીં DSC માં આવી જવાનું.
વાહ ભાઈ વાહ, આ તો હુનાથી રૂડું અને ગોળથી ગળ્યું કોમ છે ભાઈ. મને લાગે છે કે DSC ની જગ્યા હોંકડી ના પડે તો સારું.
પણ હવે તમે પેલી જે માહિતી લાયા છો ને, ઈ તો કહી દો એટલે ખેડૂત મિત્રો એમની ડાયરી માં ટપકાઈ લે.
હા કાકી, આ વખતે ઠંડી થોડી મોડી શરૂ થઈ છે એટલે ઘણા ખેડૂત મિત્રોએ રવિ પાકોની વાવણીનું કામ જરા મોડું શરૂ કર્યું છે.
હા, જોકે હજી એકાદ અઠવાડિયા લગી મોડું ના જ કહેવાય. હા, એના પછી કુવામાં પાણીની સવળ જોયા બન્યા વાઈએ તો પાક તૈયાર થવા આવે તાણે પાઘડીનો વર છેડે ની જેમ છેલ્લા 2 પિયત નું પાણી ના બચે તો મુશ્કેલી થોય થોય ને થોય.
ટૂંકમાં પાણીની પછેડી જેટલી લાંબી હોય એટલા શિયાળુ પાકના પગ લાંબા રાખવાના.
હા, વળી ગમે ત્યારે વાવીએ પણ બીજને ફૂગનાશક મેન્કોઝર અને કાર્બેન્ડેઝિમ તથા ચૂસિયાનાશક દવાનો પટ આપ્યા પછી જ વાવણી કરવી જોઈએ, ખરું ને પ્રભુ કાકા?
એ તો ખરું જ, પણ અમારું તો આ ખેડૂતોને કેવું થઈ ગયું ખબર છે ને?
શું
હોય એટલી જમીન ખાતર કે પાણીનો બધુમાં વધુ મેક્સિમમ ઉપયોગ કરી નાખવાનો.
પણ એ તો હવે કરવું જ પડશે ને પ્રભુ કાકા?
લે ભાઈ, હું ક્યાં એની ના કહું છું,
તો
પણ તમે જ વિચારો ને, આ વર્ષે પાછોતરો વરસાદ વધારે આવ્યો એટલે ઈના પ્રતાપે કપાસ જેવા વધારે પાણી માંગતા પાકોમાં મૂળખઈ કે હુકારો આયા. બરોબર
બરાબર.
હવે તમે એ જ પ્લોટમાં જીરું જેવો કુમળો પાક વાવો તો સુકારાની શક્યતા વધી જાય. એનો કરતો એવા પ્લોટમાં ઘઉં, રાયડો, ડુંગળી, લસણ કે વરિયારી વાઈએ ને તો હુકારો આવવાનું જોખમ ઓછું રહે.
હા, તમારી વાત તો વિચારવા જેવી છે.
ઉમાબન, અમારે આવું બધું ઝીણું ઝીણું ધ્યાન તો બહુ રાખે.
એ તો બહુ સારું કે
ખોટો ખર્ચ કે મહેનત એરે ન જોય એની મારે ચિંતા જ નહીં.
ના ના, પણ તમે જ કહો ઉમાબન, આમાં હું કઈ ખોટું કહું છું?
ના ના, તમારી વાત તો બિલકુલ સાચી છે. આપણે આવું બધું આગોતરું આયોજન અને સંભવિત તમામ મુશ્કેલીઓને પહોંચી વળવાની તૈયારીઓ તો રાખવી જ પડશે.
અને ભવિષ્યત ખેતીમાં હવે રોગ ને જંતુ કઈ ઓછા થાય છે? અરે ગણતા થાકી જઈએ એટલા બધા થવા લાગ્યા સર.
હા કાકી, ડોક્ટર પરાશરાજી કહેતા હતા કે એકલા આપણા એશિયા ખંડમાં પાકોને, ખાસ કરીને શાકભાજીને 40 પ્રકારના રોગ થાય છે. એમાં મોટા ભાગના ફૂગથી થતા રોગ છે, તો 2-3 જમીનમાંના કૃમિના અને 3-4 રોગ વાયરસથી થાય છે.
એટલે હું તો જ્યાં જઉં છું ને ત્યાં ખેડૂત સભામાં પેલું અંગ્રેજી સૂત્ર શું છે, પેલું પ્રોટેક્શન ઇઝ બેટર ધેન ક્યોર, એ બોલું છું.
રોગનો ઇલાજ કરવા કરતા રોગ આવે જ નહીં એવો આગોતરો ઉપાય કરવાનું વધુ સારું છે.
ઉમાબુન, અમારી યુવાનો છે ને ઇંગ્રેજી બોલવાનો બહુ શોખ છે. ખેતીની માહિતી અંગાતંગા ડાયરીમાં હોવું બધું અષ્ટમ પષ્ટમ લખી રાખે છે.
પણ એમાં હું કઈ ખોટું કહું છું? હમણાં ઉમાબુને કહ્યું એમ, છેક ડોંગર થી લઈને મરચી કે રીંગણ જેવા કોઈ પણ પાકની ફેર રોપણી કરતી વખતે જો જમીનમાં ખોતરની હંગાત ફોરેટ કે કાર્બોફ્યુરન જેવી દવાણાદાર દવા પૂછી નાખી હોય ને તો રોપણી પછી પૂરો 1.5 મહિનો ચૂસ્યો, કૃમિ કે ઉધઈ આપવાનો ડર રહે ખરો.
વાહ, તમે તો ખેડૂત મિત્રો માટે ખૂબ ખૂબ કામ આવે એવી વાત કરી હા પ્રભુ કાકા.
પણ તમે તો કહેતા તો ને કે શિયાળામાં ઠંડી વધે, ભેજ ઘટે એટલે રોગ ઓછો આવે,
તો હું ક્યાં એની ના કહું છું, પણ તોય પહેલેથી જાગતા રહેવામાં આપણું જોય છે શું?
કશું જ નહીં, ઉલટાનો જેટલા વહેલા પગલા લઈએ એટલું નુકસાન ઓછું થશે. પણ આમાં થયું છે કેવું કાકા, કે શાકભાજીમાં પણ જેમ જેમ વધારે ઉત્પાદન આપતી જાતો બજારમાં આવતી ગઈ તેમ તેમ આ નવી જાતોને પ્રવાહી ખાતર સાથેના પોષક તત્વોની જરૂરિયાત વધવા લાગી છે. પરેશભાઈ કહેતા હતા કે કેટલાય ખેડૂત મિત્રોએ રીંગણી અને મરચી જેવા પાકોમાં પાન કોકડાઈ જવાની ફરિયાદો કરી છે.
અને તમે તો જાણો છો, પાનો કોકડાઈ જવાનું અને છોડનો વિકાસ અટકી જવાનું કારણ છે પેલા વાયરસ. એનો નાશ કરવાની કે અસરકારક રીતે કાબૂમાં લેવાની ખાસ કોઈ દવા બજારમાં મળતી નહીં.
પણ ઈ વાયરસ ફેલાવનારા ચૂસ્યોને તો કાબૂમાં લઈ શકાય કે નહીં?
હા, કોકડવા જેવા રોગો ફેલાવતા વાયરસનો ફેલાવો અટકાવવાનો ઉપાય કરીએ તો એ રોગનો ઉપાય પણ આપોઆપ થઈ જ જવાનો છે. એટલે કોકડવા એકાદ બે છોડમાં દેખાય તો તરત સાવધાન થઈ જવાનું અને ફોસ્ફામિડાન, થાયામિથાક્ઝોન, ઇમિડાક્લોપ્રિડ કે એસિફેટ જેવી દવાનો છંટકાવ કરી જ દેવાનો.
હા, અને હવે તો એસિફેટ અને ઇમિડા એક કરીને બનાયેલી ચૂસ્યા નાશક એ મળે જ છે. પણ ઉપાય એવો કરવાનો કે જેની અસર લાંબો સમય થાય.
અને દવા કે પાણીની હંગાત ફૂલ કે ફાલ આવવા મળે એ પહેલા પૂરતી ખાતરનો ડોઝ પણ આલી જ દેવાનો, કેમ ખરું ને?
વાહ સવિતા કાકી, તમે પણ પ્રભુ કાકા સાથે બરાબર ખેતીમાં રસ લો છો. હો,
નર્યો રસ જ નહીં લેવાનો બુન, એમાં તો કશોક નવો રસ્તો અજમાવવાનું પણ કહેતા જવાનું.
હા, એ તમે સારું યાદ કરાવ્યું. ડીએસસી અને સજ્જતા સંઘ તથા તેની સાથી સંસ્થાઓની પ્રેરણાથી ઘણા ખેડૂત મિત્રો આવો આધુનિક અને વૈજ્ઞાનિક અભિગમ અપનાવતા થયા છે. આવા જ એક પ્રગતિશીલ ખેડૂત મિત્ર છે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગામ રાજપુરના શ્રી મુકેશભાઈ અમીચંદભાઈ પટેલ.
એમ કોને કે મુકેશભાઈ એ છાત્ર છે
નવો દિલો.
હા, એમણે નિષ્ણાતોની સલાહ મુજબ જીરું પલાળ્યા પછી જ વાવવાનો અભિગમ ગયા વર્ષથી અપનાવ્યો છે. એમની પાસેથી જ વિગતે વાત સાંભળી.
પેલા તો શું છે કે ખેતરમાં સીઝન આવે એટલે સીધો ખેડી નાખતા અને જીરું પૂંખી નાખતા, દવા વાળું કશું મોઈન આપતા નહીં, એનો ડાયરેક્ટ જીરું પૂરી પૂંખીને અને પાણી આપી દેતા હતા પારા ખેંચીને, અને કોઈ દવા કેવું આપતા નહીં. શું છે એટલે પાછળથી કાળીઓ છે, દોઢિયાની અસર ના આવતી, ફૂગનાશકની અસર બહુ રહેતી હતી અને જીરું જતા રહેવાના બહુ ચાન્સીસ રહેતા હતા, અને બીજી કોઈ ખાસ ટ્રીટમેન્ટ બી મેં આપતા નહીં, ખાલી વાવવા ખાતર વાવતા એવું થતું.
મારું એ જ કહેવું છે કે વર્ષોથી એકને ઘરેણમાં ચાલવાથી કદી દાડો નહીં વરે.
મુકેશભાઈએ પણ વૈજ્ઞાનિક અભિગમ અપનાવવાથી કેવો ફાયદો થયો છે એ કહ્યું છે. સાંભળો,
ટ્રેક્ટરથી પેલા બે ખેડ મારી, દાતરડી મારી, સમાર મારીને પછી પારાભામથી ખેતરમાં પારા બનાવ્યા આપના. ત્યારબાદ અમે ગુજરાત 4 નંબર જે સર્ટિફાઈડ વેરાયટી છે નિગમની, બીજ નિગમની આપણી જીરાની, અને એકરે 5 કિલો જયારે ઓરવાનું એના 12 કલાક પેલા આપણે એને પલાળી દીધું. પલાળ્યા બાદ એને ફૂગનાશક દવાઓ આવે છે ને એનો પટ આપવામાં આવે છે. ત્યારબાદ જીરાને જીરું પૂંખી અને 1 થેલી એનપીકે આપણે એની અંદર આપીએ છીએ, અને તેની પાછળ તાત્કાલિક પાણી આપતા પહેલા નિંદામણ નાશક દવા આવે છે એ આપણે એને પંપમાં 75-80 ml નાખી અને પછી હળવું પીએ છીએ કલાકની અંદર. પ્રથમ પિયત આપ્યા બાદ કાળી જમીનમાં 7 દિવસ આપણે ફરી પાછું બીજું પિયત એને આપીએ છીએ. ત્યારબાદ જીરું આપણે 15-20 દિવસ સુધી જીરું ઉગી જાય છે ટોટલ. તો એ જીરું ઉગ્યા પછી આપણે છે ને એને મોલો મચ્છી કે એવું કોઈ અસર ના થાય એના માટે રોગર છે, મોનોકોટો છે, કેન્ડોસલ્ફાન છે, એની સાથે M45 ફૂગનાશક દવા આપણે નાખીને પહેલો છંટકાવ 22મા દિવસે આપી દઈએ છીએ. ત્યારબાદ નિંદામણ અંદર ઉગ્યું હોય આપણે તો મજૂર મારફતે નિંદામણ આપણે દૂર કરીએ છીએ, અને ત્યાર પછી એમાં એકરે આપણે 30 કિલો નાઇટ્રોજન અને 10 કિલો પોટાશ કરી આપીને ત્રીજી પાણી હળવી આપી દઈએ છીએ આપણે. ત્યારબાદ ફૂગનાશક દવાઓ છે એ આપણે ચાલુ જ રાખીએ છીએ. ત્યાર પછી DST ને અમે તાલીમમાં જતા ને ઘણી વાર સેમિનારમાં જેલા ત્યાં વસ્તુ અમને જાણવા મળી કે જીરું બહુ અગત્યનો પાક છે, રોકડીયો પાક છે, એને જો ટ્રીટમેન્ટથી લેવામાં આવે તો જીરું લગભગ જતું નથી. હવે શું છે કે પહેલાથી જ આપણે જે ફૂગનાશક દવાઓનો પટ આપીએ છીએ ને તો અને જીરું પલાળીને વાવવાથી એ ફાયદો એ છે કે જીરું 100% ઉગી જાય છે. એટલે બિયારણ આપણે જે એકરમાં 6 કે 7 કિલો નાખતાની જગ્યાએ એવું 5 કિલો જ અમે રાખીએ છીએ, 4-5 કિલો, એટલે બિયારણ બચે છે. ત્યારબાદ જીરાની અંદર પહેલાથી જે ફૂગનાશક દવા આપવામાં આવે છે એટલે પાછળથી જીરું જવાના કાળીઓ લાગવાના સંભવ ઓછા રહે છે, અને જે પહેલા આપણે ચીલા ચાલુ જીરું પૂંખતા એમાં જાડું જીરું પડી જાય એટલે રોગથી જીરું જતું રહેતું હતું, હબુ નુકસાન બહુ આવતું હતું. હવે શું છે કે જીરું જવાના ચાન્સીસ બહુ ઓછા રહે છે, અને એકરે પહેલા અમારે 10-15 મણ જીરું થતું, આજે એકરે 25 મણ સુધી અમે જીરું લઈ શકીએ છીએ. ખોટી માન્યતા છે એ સજ્જતાનો સંગ લાવી ખેતીનો રંગ એમાં આપણે આ બધી જે માહિતી આપવામાં આવે છે એનાથી ખેડૂત વૈજ્ઞાનિક અભિગમ અપનાવી અને એક પદ્ધતિથી ખેતી કરતા એનું ઉત્પાદન વધારે મળ્યું છે, ખર્ચો ઓછો થયો છે, જોખમ એના ઘટ્યા છે, બધા બેનિફિટ ચોક્કસ થયા છે. આ કાર્યક્રમ ઉત્સાહપૂર્વક કેમ કે ખેતીલક્ષી કાર્યક્રમ છે અને એમાં સિઝન વાઇઝ જીનવટ પડી બાબત ખેતીની આપણે એની અંદર એમાં પેસ્ટિસાઇડની પછી ખાતરની બિયારણોની આ બધી માહિતી અવારનવાર આપતા જ હોય છે, તેના કારણે 100% ખેડૂતનું બેનિફિટ થાય છે.
વાહ મુકેશભાઈ વાહ, તમને તો અમારા લાખ લાખ ધન્યવાદ છે.
સવિતા કાકી, DST અને સજ્જતા સંઘ તો એમ જ ઈચ્છે છે કે બધા ખેડૂત ભાઈઓ બહેનો આવો વૈજ્ઞાનિક અભિગમ અપનાવે અને એમની ખેતી પોષણક્ષમ બનાવે.
પણ એ ખાલી ખાલી કથા હોંભરતા હોય એમ આ બધી વાતો હોંભરીને બેસી રહેવાથી થોડું જ થશે. તો તમે જે કઈ કહો એ લખવું પડશે, યાદ રાખવું પડશે અને ખેતીમાં એનું આચરણ કરવું પડશે.
તમે કહો છો ને એ બધું મોટા ભાગના ખેડૂત મિત્રો કરે છે. લો આ સવાલ પૂછો તો અને પછી જુઓ કે કેટલા જવાબ આવે છે.
લાવ લાવ લાવ. તો ભાઈઓના બુનો, આજનો સવાલ એ છે કે શાકભાજીના કોકડવાને કાબુમાં લેવા કઈ બે દવા ભેગી કરીને બજારમાં મુકાય છે?
મિત્રો સવાલ ફરી બોલું છું, શાકભાજીના કોકડવાને કાબુમાં લેવા કઈ બે દવા ભેગી કરીને બજારમાં મુકાય છે?
પણ સાચો જવાબ આપનારને શું ફાયદો થશે?
ખેતીમાં તો ફાયદો ખરો જ, પણ એ બધાના નામોનો DSCમાં ડ્રો થાય છે અને બે મિત્રોને ઇનામ પણ અપાય છે.
હા, તો આજે ઇનામ કોને મળે છે?
કાકા, 87મા કાર્યક્રમમાં પૂછેલા પ્રશ્નનો સાચો ઉત્તર આપનારામાંથી 151 રૂપિયાનું બીજું ઇનામ જીતે છે જિલ્લો ભાવનગર, તાલુકો તળાજા, ગામ ધારડીના ભમ્મર નનુકુમાર વાત્સુરભાઈ.
અને પહેલું ઇનામ કોણ જીતે છે?
એ પ્રભુદાસ કાકા વાંચે.
હું?
હા,
સારું સારું. તો મિત્રો, 251 રૂપિયાનું પહેલું ઇનામ જીતી જાય છે સાબરકાંઠા જિલ્લાના ભિલોડા તાલુકાના ગામ જોધપુરના ભગોરા અમૃતભાઈ નોંધીભાઈ.
ભાઈ, તમને બંને અમારા અભિનંદન સર.
બાકીના પ્રગતિશીલ ખેડૂત મિત્રોને પણ ખૂબ 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 ધન્યવાદ. મિત્રો, અવાજ ઓટલાના શરૂઆતના પ્રયોગ માટેની 4 ડિસેમ્બર એટલે કે ગુરુવારે મળનારી મીટિંગમાં ભાગ લેવા પરેશભાઈના મોબાઈલ નંબર ઉપરાંત આજે જવાબ આપતી વખતે DSCના ફોન નંબર 0-27-17-235-995 જોડીને પણ તમે વાત કરી શકશો. અરે હા, એક બીજી વાત, આપણા આ કાર્યક્રમ વિશે માહિતી મેળવવા સર્વે કરનારાની એક ટુકડી કદાચ તમારા ગામમાં પણ આવે તો એમને સહકાર આપજો અને જોઈતી માહિતી પણ આપજો.
અને કોઈની ટપાલ લખવી હોય તો?
એ સરનામું તો મને પણ યાદ છે.
એમ?
સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ.
ભાઈ વાહ.
DSC સરકારી ટ્યુબવેલ પહોંચે બોપલ અમદાવાદ 18
બરાબર ખેડૂત ભાઈઓ બહેનો તમારી ખેતીમાં રંગ આવે તમારી ઉપજ વધે ખેતી ખોટનો વેપાર ના રહે એ માટે જ યુરોપિયન યુનિયનના સ્કેલ કાર્યક્રમ અંતર્ગત આગાખાન ફાઉન્ડેશનની સહાયથી ડીએસસી અને સજ્જતા સંઘ આ પ્રયત્નો કરે છે
એનો અમારી જેમ તમે પણ લાભ લેતા રહેજો અને દર ગુરુવારે ભૂલ્યા વન્યા સજ્જતાનો સંઘ લાવે ખેતીમાં રંગ હોંભરતા રહેજો
બસ સવિતા કાકીની એટલી ભલામણ સાથે અત્યારે કહી દઈએ
નમસ્તે આવજો